ગઢડા પ્રથમનો 73મો વચનામૃત સંવત 1876ના ચૈત્રવદી અમાસને દિવસ રાત્રિને સમય સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પોતાના ઉતારાને વિશે ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને શ્વેત ખેસ પહેર્યો હતો અને શ્વેત ચાદર ઓઢી હતી તથા શ્વેત ફેંટો મસ્તક ઉપર બાંધ્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુક્તાનંદ સ્વામી આદિક મોટેરા સાધુ 4 તથા 50ને આશરે હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી ગોપાળાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જે કામનો સ્વરૂપ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે વીર્ય એ જ કામનું રૂપ છે. પછી આશંકા કરી, જે વીર્ય તો 7 ધાતુ માયલો એક ધાતુ છે, માટે એ જ કામનું રૂપ કેમ કહેવાય અને વીર્યની ઉત્પત્તિ શાણે કરીને છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે મનોવહા નામે નાડીને વિશે મન રહ્યું છે, તે મનને વિશે જ્યારે સ્ત્રી સંબંધી સંકલ્પ થાય છે ત્યારે જેમ દહી હોય તે રવાઈએ કરીને મથાય, ત્યારે ઘી હોય તે સર્વે ઉપર તરી આવે છે, તેમ સ્ત્રી સંબંધી સંકલ્પે કરીને વીર્ય જે તે શરીરમાંથી મથાઈને મનોવહન નાડીને વિશે ભેરું થઈને શિશ્વ દ્વારે આવે છે અને જેને વીર્ય શિશ્વ દ્વારે ન આવે તે ઉદ્વરિતા પુરુષ કહેવાય અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી કહેવાય. અને શ્રીકૃષ્ણ ભગવાને રાસ ક્રીડાને વિશે સ્ત્રીઓનો સંગ કરીને પણ વીર્ય પાક થવા દીધો નહીં, તે માટે ઉદ્વરેતા બ્રહ્મચારી કહેવાણા અને કામને જીત્યો માટે વીર્ય તે જ કામનું રૂપ છે. જેણે વીર્યને જીતીને વશ રાખ્યું તેણે કામને જીત્યો. પછી વળી ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું, જે જ્યારે એ દેહને બારી દે છે ત્યારે સપ્ત ધાતુ દેહ ભેરા બરી જાય છે, માટે જો વીર્ય જ કામનું રૂપ હોય તો દેહ ભેરે વીર્યને બરવે કરીને કામ પણ બરી ગયો જોઈએ. ત્યારે એ જીવ બીજા દેહમાં જાય છે ત્યારે કામના કેમ ઉદય થાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે સૂક્ષ્મ દેહ ભેરો વીર્ય રહે છે તે સૂક્ષ્મ દેહને યોગે કરીને સ્થૂળ દેહ ઉદય થઈ આવે છે. જેમ ભૂત હોય તે સૂક્ષ્મ દેહ પ્રધાન હોય, પછી સૂક્ષ્મ દેહમાંથી સ્થૂળ દેહને ધરીને સ્ત્રીનો સંગ કરે છે અને તે સ્ત્રીને ભૂત થકી બાળક થાય છે, માટે સૂક્ષ્મ દેહ ભેરું જ વીર્ય રહે છે. પછી વળી ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું, જે શિવજી ઉદ્વરેતા હતા પણ મોહિની રૂપને જોઈને વીર્ય પાત થયો, તેમ જેના દેહમાં વીર્ય હોય અને તેને જાગ્રતમાં અથવા સ્વપ્નમાં સ્ત્રીનો યોગ થાય ત્યારે વીર્ય પાત થયા વિના રહે નહીં, માટે જ્યાં સુધી દેહમાં વીર્ય હોય ત્યાં સુધી નિષ્કામી કેમ કહેવાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે શિવજીને પણ એટલી યોગ કરામાં ખોટ કહેવાય છે અને જેને જાગ્રત અથવા સ્વપ્નને યોગે કરીને સ્ત્રીના સંકલ્પ થકી વીર્ય પાત થાય તો તેને પાકો બ્રહ્મચારી કહેવાય નહીં, માટે આ સંસારમાં દઢ બ્રહ્મચર્યવાળા તો એક નર નારાયણ ઋષિ છે અને તે નર નારાયણનો આપણે આશ્રય છે. તેના પ્રતાપ થકી ધીરે ધીરે એ નર નારાયણનું ભજન કરીને આપણે પણ એ સરખા જ નિષ્કામી થઈશું અને દેહમાં જે વીર્ય રહે છે તેને બારી નાખવાને અર્થે યોગી કેટલા પ્રકારનું યત્ન કરે છે અને શ્રીકૃષ્ણ ભગવાને સ્ત્રીઓને સંગે રહીને નૈષ્ઠિક બ્રહ્મચર્ય રાખ્યું તે એવું સામર્થ્ય તો ભગવાનમાં જ હોય, પણ બીજાથી એમ રહેવાય નહીં. માટે બીજા યોગીને તો જાગ્રતમાં અથવા સ્વપ્નમાં સ્ત્રીનો સંકલ્પ ન થાય એવો યત્ન કરવો, એવો પ્રયત્ન કરવો. પછી સુખમુનિએ પૂછ્યું છે, દ્વારિકામાં 16,108 જે ભગવાનની સ્ત્રીઓ હતી તેમાં એક એક સ્ત્રીને વિશે 10-10 પુત્ર અને એક એક પુત્રી થઈ એમ પણ કહ્યું છે, તેનું કેમ સમજવું? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, દ્વારિકાની વાત બીજી છે અને વ્રજની બીજી છે. દ્વારિકામાં તો ભગવાન સાંખ્ય મતને આશ્રયા હતા અને સાંખ્ય મત વાળો હોય તે દેહ, ઇન્દ્રિયો, મન એ સર્વે થકી પોતાનું સ્વરૂપ ભિન્ન સમજે અને સર્વે ક્રિયાને કરતો થકો પોતાને અકર્તા સમજે અને તે ક્રિયાએ કરીને હર્ષ શોકને પામે નહીં, એ મતને ભગવાન આશ્રયા હતા માટે ભગવાનને નિર્લેપ કયા. અને ભગવાન દ્વારિકામાં જે સાંખ્ય મતને આશ્રયા હતા તે મત તો જનક જેવા રાજાઓનો છે. જે રાજા ગૃહસ્થ આશ્રમમાં રહીને પ્રભુને ભજે તે જ સાંખ્ય મતને અનુસરે, એમ ભગવાન પણ ગૃહસ્થ આશ્રમમાં હતા અને દ્વારિકાના રાજા કહેવાતા હતા માટે સાંખ્ય મતને અનુસર્યા થકા એમ નિર્લેપ હતા. અને વૃંદાવનને વિશે તો યોગ કરાને આશ્રયા હતા, તે સ્ત્રીઓનો સંગ કરીને પણ નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત રાખ્યું. એ ઠેકાણે તો પોતાને વિશે નરનારાયણ ઋષિપણું દેખાડ્યું. તે શ્રીમદ ભાગવતમાં કપિલ દેવે દેવહૂતિ પ્રત્યે કહ્યું છે, જે સ્ત્રીરૂપ જે મારી માયા તેને જીતવાને અર્થે નરનારાયણ ઋષિ વિના બીજો કોઈ સમર્થ નથી. માટે શ્રીકૃષ્ણ ભગવાને સ્ત્રીઓને સંગે રહીને કામને જીત્યો અને જ્યારે દુર્વાસા ઋષિ આવ્યા ત્યારે ભગવાને સર્વે ગોપીઓને અન્નના થાર ભરાવીને મોકલવા માંડી ત્યારે ગોપીઓએ બોલી છે, અમે યમુનાજી કેમ ઉતરીશું? પછી શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું છે, યમુનાજીને એમ કહેજો છે, જો શ્રીકૃષ્ણ સદા બાર બ્રહ્મચારી હોય તો અમને માર્ગ દેજો. પછી ગોપીઓએ એમ કહ્યું ત્યારે યમુનાજીએ માર્ગ દીધો. પછી સર્વે ગોપીઓ ઋષિને જમાડીને બોલ્યો, જે અમારે આડા યમુનાજી છે તે અમે ઘેર કેમ કરીને જઈશું? પછી ઋષિએ કહ્યું છે, કેમ કરીને આવ્યા હતા? પછી ગોપીઓએ કહ્યું છે, અમે યમુનાજીને એમ કહ્યું છે, શ્રીકૃષ્ણ સદા બ્રહ્મચારી હોય તો માર્ગ દેજો. એટલે યમુનાજીએ માર્ગ દીધો, પણ હવે કેમ કરીને ઘેર જઈએ? પછી દુર્વાસા ઋષિ બોલ્યા છે, યમુનાજીને એમ કહેજો છે, દુર્વાસા ઋષિ સદા ઉપવાસી હોય તો માર્ગ દેજો. પછી ગોપીઓએ એમ કહ્યું ત્યારે યમુનાજીએ માર્ગ દીધો. ત્યારે ગોપીઓના મનના વિશે અતિ આશ્ચર્ય થયું, પણ ભગવાનનો તથા ઋષિનો જે મહિમા તેને ન જાણી શકતી હવી. અને ભગવાન તો નૈષ્ઠિક વ્રત રાખીને ગોપીઓને સંગે રમ્યા હતા માટે બ્રહ્મચારી હતા, અને દુર્વાસા ઋષિ તો વિશ્વ આત્મા જે શ્રીકૃષ્ણ ભગવાન તેને વિશે પોતાના આત્માને એક કરીને સર્વે ગોપીઓના થાર જમી ગયા. માટે ઋષિ પણ ઉપવાસી જ હતા અને અન્ન તો સર્વે ભગવાનને જમાડ્યું હતું. માટે એવા અતિ મોટા હોય તેની ક્રિયા કર્યામાં આવે નહીં, અને સાંખ્યવાળાને ખોરીએ તો હજારો જડે, પણ યોગ કરાય કરીને ઉદ્વરેતા હોય એવા તો એક નરનારાયણ જ છે. અથવા જે નરનારાયણના અનન્ય ભક્ત હોય એ પણ તેના ભજનને પ્રતાપે કરીને દઢ બ્રહ્મચર્ય વાળા થાય છે, પણ બીજાથી થવાતું નથી. અને જેને ઇન્દ્રિય દ્વારે કરીને જાગ્રત અથવા સ્વપ્નમાં વીર્યનો પાત થાય છે તે બ્રહ્મચારી કહેવાય નહીં. અને જે સ્ત્રીનો અષ્ટ પ્રકારે યોગ પ્રકારે ત્યાગ રાખે અને જે સ્ત્રીનો અષ્ટ પ્રકારે ત્યાગ રાખે તે તો બ્રહ્મચાર્યને માર્ગે ચાલ્યો છે, તે હવે નરનારાયણને પ્રતાપે કરીને ધીરે ધીરે દંડ બ્રહ્મચારી થશે. અને જ્યારે અમે નાના હતા ત્યારે એમ સાંભળ્યું હતું જે વીર્ય તો પરસેવા દ્વારે કરીને પણ નીકળી જાય છે, પછી તે વીર્યને ઉદ્ભવ રાખવાને સારું અમે બે પ્રકારની જરબસ્તી શીખ્યા હતા અને કુંજર ક્રિયા શીખ્યા હતા અને કામને જીત્યા સારું કેટલાક આસન શીખ્યા હતા અને રાત્રિએ સૂતા ત્યારે ગોરખ આસન કરીને સૂતા, જેણે કરીને સ્વપ્નમાં પણ વીર્યનો પાપ થવા પામે નહીં. પછી તે કામ જીત્યાનું એવું સાધન કર્યું છે શરીરમાંથી પરસેવો જ નીકળે નહીં અને ટાઢ તડકો પણ લાગે નહીં. પછી અમે રામાનંદ સ્વામી પાસે આવ્યા ત્યારે સ્વામીએ પરસેવો વાર્યા સારો બધે શરીરે આવરના પાટા બંધાવ્યા હતા તો પણ શરીરમાં પરસેવો આવ્યો નહીં. માટે કામ જીત્યાનું સાધન તો સૌથી ઘણું કઠણ છે, એ તો જેને ભગવાનના સ્વરૂપની ઉપાસનાનું દઢભર હોય અને અતિશય પંચ વિષયમાંથી નિર્વાસનિક થયો હોય અને તે નિર્વાસનિકપણાની અતિશય ગાંઠ બંધાણી હોય તો તે પુરુષ ભગવાનને પ્રતાપે કરીને નિષ્કામી થાય છે. પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું છે નિર્વાસનિક થયાનું કારણ તે આવી વાત સાંભળવી તે છે કે વૈરાગ્ય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે વૈરાગ્ય તો એકલો ટકી શકે નહીં, અંતે જતો નાશ થઈ જાય છે. અને જ્યારે આત્મનિષ્ઠા હોય અને ભગવાનની મૂર્તિનો યથાર્થ જ્ઞાન હોય પછી એમ વિચારે છે હું તો આત્મા છું, સચિદાનંદ રૂપ છું અને પિંડ બ્રહ્માંડ તો માહિત છે અને નાશવંત છે, માટે હું ક્યાં અને એ પિંડ બ્રહ્માંડ ક્યાં? અને મારા ઈષ્ટદેવ જે પુરુષોત્તમ ભગવાન તે તો અનંત કોટી બ્રહ્માંડના આધાર જે અક્ષર તે થકી પણ પર છે, તે ભગવાનનો મારે દઢ આશરો થયો છે. એવા વિચારમાંથી જે વૈરાગ્ય ઉદય થાય તે વૈરાગ્ય જ્ઞાને યુક્ત કહેવાય અને એ વૈરાગ્યનો કોઈ કારે નાશ થાય નહીં. જેમ અગ્નિ બળતો હોય તેને માથે જર પડે તો ઓલાઈ જાય અને વડવાનર અગ્નિ સમુદ્રને વિશે છે તે જળનો ઓલાવ્યો ઓલાતો નથી, તેમ જે જ્ઞાને યુક્ત વૈરાગ્ય છે તે સમુદ્ર વિશે છે તે જળનો ઓલાવ્યો ઓલાતો નથી, તેમ જે જ્ઞાને યુક્ત વૈરાગ્ય છે તે તો વડવાનર અગ્નિ તથા વીજળીનો અગ્નિ તેવો છે, તે કોઈ કારે ઓલાય નહીં અને તે વિના બીજા વૈરાગ્યનો વિશ્વાસ આવે નહીં. અને અમારો જે વૈરાગ્ય તે તો જેવો વીજળીનો અગ્નિ તથા વડવાનરનો અગ્નિ તે સરખો છે, તે અમારા સ્વભાવને તો જે અતિશય અમારા ભેરા રહ્યા હશે તે જાણે છે અને જે છેટે રહે છે તેને અમારો સ્વભાવ જાણ્યામાં આવતો નથી. અને આ મુકુંદ બ્રહ્મચારી છે તે ભોરા જેવા જણાય છે તો પણ અમારા સ્વભાવને યથાર્થ જાણે છે. મહારાજ તો આકાશ જેવા નિર્લેપ છે અને એમને કોઈ પોતાનું પણ નથી અને પારકું પણ નથી. અને એવી રીતે જો અમારા સ્વભાવને જાણે છે તો જેવા ઈશ્વરમાં ગુણ હોય તેવા ગુણ બ્રહ્મચારીમાં વર્તે છે અને અંતર્યામી સૌમાં રહ્યા છે તે બાઈ ભાઈને મનમાં એમ સમજાવે છે જે બ્રહ્મચારીમાં કોઈ વાતની ખોટ્ય નથી, તે આવા રૂડા ગુણ આવ્યાનું કારણ એ છે જે મોટા પુરુષ વિશે જે નિર્દોષ બુદ્ધિ રાખે છે તે પોતે સર્વે દોષ થકી રહિત થાય છે અને જે મોટા પુરુષને વિશે દોષ પરઠે છે તે દોષના પરઠનારાની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે, અને કામાદિક જે શત્રુ એ સર્વે તેના હૈયામાં આવીને નિવાસ કરે છે. પછી એ સત્પુરુષને વિશે દોષ બુદ્ધિનો પરઠનારો જે પુરુષ તેના હૈયામાં ભૂંડા ભૂંડા ઘાટ પણ પીડ્યા કરે છે, અને તે અને એ સત્સંગ કરે છે તોય પણ દુઃખીઓ માટે નહીં. અને જે બુદ્ધિમાન છે તે તો અમારે સમીપે રહીને અમારી સર્વે પ્રકૃતિને જાણે છે. જેટલા સંસારમાં મોહ ઉપજાવવાના પદાર્થ, ધન, સ્ત્રી, અલંકાર આદિ તથા ખાનપાન આદિ છે તે કોઈમાં મહારાજને હેત નથી, અને મહારાજ તો સર્વે થકી ઉદાસી છે. અને કોઈકને દયાએ કરીને પાસે બેસવા દે છે અને બેસવા દે છે કે જ્ઞાન વાર્તા કરે છે, તે તો કેવળ તેના જીવના કલ્યાણના અર્થે દયાએ કરીને કરે છે. અને જે મૂર્ખ હોય તે તો પાસે રહે તોય પણ અમારા સ્વભાવને એમ ન જાણે, અને છેટે રહે તે પણ એમ ન જાણે. અને આ વાત સમજાય પણ તેને જેને આત્મનિષ્ઠા હોય, અને તે આત્મા અને તે આત્માને વિશે પરમેશ્વરની મૂર્તિને ધારીને તેની ભક્તિ કરતો હોય અને પોતે બ્રહ્મરૂપ થઈ ગયો હોય તોય પણ ભગવાનની ઉપાસનાનો ત્યાગ કરે નહીં. માટે આત્મનિષ્ઠા અને ભગવાનની મૂર્તિનો મહિમા સમજ્યા થકી કોઈ પદાર્થ વિશે વાસના રહેતી નથી. અને વાસના ટર્યા પછી જેવું પોતાના દેહનું પ્રારબ્ધ હોય તેવા સુખ દુઃખને ભોગવે ખરો, પણ ઇન્દ્રિયોની તીક્ષ્ણતા મટી જાય છે. અને મનોમય ચક્રની જે ધારા તે તો ઇન્દ્રિયો છે, તે જ્યારે બ્રહ્મા અને તેથી પર જે પરબ્રહ્મા તેનું સાક્ષાત દર્શન થાય છે ત્યારે બુઠ્ઠીઓ થઈ જાય છે. પછી જેમ કોઈ પુરુષે લીંબુ ચૂસ્યા હોય અને દાંત અતિશય અંબાઈ ગયા હોય અને પછી તેને ચણા ચાવવા પડે ત્યારે તેથી કોઈ રીતે ચવાય નહીં, અને અતિશય ભૂખ્યો થયો હોય તો તે ચણાને ગળી જાય છે પણ ચવાય નહીં, તેમ જેણે આત્માનો ને ભગવાનનો યથાર્થ મહિમા જાણ્યો છે તેને કોઈ લોકના વિષય સુખને વિશે આનંદ થાય નહીં. અને દેહનું પ્રારબ્ધ હોય ત્યાં સુધી ખાનપાન આદિ સર્વે ભોગ ભોગવે ખરો, પણ જેમ દાંત અંબાઈ ગયા હોય અને ચણા આખા ગરી જાય એમ ભોગવે. અને વાસના ટાળવી એ પણ કામ અતિશય ભારે છે. વાસના તો સમાધિનિષ્ઠ થાય તો પણ રહી જાય છે, અને સમાધિ થયા કેળે તો બ્રહ્માના સ્વરૂપમાંથી દેહમાં કોઈ રીતે અવાતું નથી. અને જો અવાય છે તો તેના ત્રણ હેતુ છે. તેમાં એક તો જો કાંઈ સંસારના સુખની વાસના હોય તો સમાધિમાંથી પાછો દેહમાં આવે, અને કાં તો અતિસમર્થ હોય તે સમાધિમાં જાય અને પોતાની ઈચ્છાએ પાછો દેહમાં આવે, અને કાં તો કાંઈક પોતા થકી અતિસમર્થ હોય તે પાછો સમાધિમાંથી દેહમાં લાવે. એ ત્રણ પ્રકારે સમાધિમાંથી પાછો દેહમાં આવે છે. અને જ્યારે સમાધિ થાય છે અને તેમાં બ્રહ્માનું દર્શન થાય છે ત્યારે કોટી કોટી સૂર્ય સરખો બ્રહ્માનો પ્રકાશ દેખીને જો થોડી સમજણ હોય તો પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાનની જે મૂર્તિ છે તેને વિશે ન્યૂનપણું સમજે અને બ્રહ્મામાં અધિકપણું માની લે, એટલે ઉપાસનાનો ભંગ થયો. માટે પ્રત્યક્ષ મૂર્તિને વિશે અતિ દઢ નિશ્ચય થયો જોઈએ તો સર્વે કામ સરે. અને અમે પણ એમ દઢ નિશ્ચય કર્યો છે જે કોઈ અમને સાચો થઈને મન અર્પે અને લેશ માત્ર અંતરાય રાખે નહીં તો તેમાં અમે કોઈ વાતની કસર રહેવા દેવાના નથી, કોઈ વાતની કસર રહેવા દઈએ નહીં. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે જેણે મન દીધું હોય તેના કેવા લક્ષણ હોય અને મન ન દીધું હોય તેના કેવા લક્ષણ હોય? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેણે મન અર્પણ કર્યું હોય તેને જો પરમેશ્વરની વાત થતી હોય તથા પરમેશ્વરના દર્શન થતા હોય અને તે સમય જો પોતે ન હોય તો તેની અતિશય પોતાના હૈયામાં દાજ દુઃખ થાય, અને જ્યારે ભગવાનની વાત સાંભળે તથા ભગવાનના દર્શન કરે અને તેને વિશે અધિક પ્રીતિ થતી જાય, પણ તેમાંથી મન પાછું હટે નહીં, અને પરમેશ્વર જ્યારે કોઈકને પરદેશ મૂક્યાની આજ્ઞા કરતા હોય ત્યારે જેણે મન અર્પ્યું હોય તેના મનમાં એમ થાય છે, જો મને આજ્ઞા કરે તો બુરાનપુર તથા કાશી જ્યાં મૂકે ત્યાં રાજી થતો જાઉં. એવી રીતે પરમેશ્વરના ગમતામાં રહીને જે રાજી રહેતો હોય તે તો હજાર ગાઉ ગયો હોય તોય અમારી પાસે છે, અને જેણે એવી રીતે મન ન અર્પ્યું હોય અને તે અતિશય અમારી સમીપે રહેતો હોય તોય લાખો ગાઉ છેટે છે, અને જેણે અમને મન ન અર્પ્યું હોય તેને તો ઉપદેશ કરતા પણ બીક લાગે છે, જે શું જાણીએ, સૌરું સમજશે કે અવરું સમજશે? એવી રીતે મન અર્પ્યું હોય અને ન અર્પ્યું હોય તેના લક્ષણ છે. ઇતિ વચનામૃત 73 શ્રી કૃષ્ણ અર્પણમ નમો અસ્તુ તે.